भरत हाथ सब काज अकाज। इंद्र यो त्रस्त छे अने पोतानी जातने यो हारी मानेलो हारी बैठेलो माने छे अने वात पण साची छे। भगवान आगळ अने भगवान ना भक्त आगळ। माणस गमे एटलो अक्कल वाळो होय, गमे एटलो शक्तिशाळी के पैसा वाळो होय, तो पण त्यां गाडी એની ભગવત ભજનની શક્તિની આગળ એનો કશો જ ઉપયોગ નથી થતો, એ કામ લાગતી નથી। સત્તા સંપન્નતા કે દેવપણું પણ ભગવાનના ભક્ત અગાડી કામ ન લાગ્યું। ઇન્દ્રએ હાથ હેઠા મૂકી દીધા, થાકીને બધા જ પ્રપંચ છળકપટ જે કઈ કરવા જેવા હતા અધમ અધમ કૃત્ય કરીને પોતાને સ્વાર્થ સાધવા માટેનું એ બધું જ કર્યા પછી પણ કઈ વળ્યું નહીં, ત્યારે હાશ કે હતાશ થઈને ભરત હાથ સબ કાજ। હવે આપણું કામ સફળ થાય કે નિષ્ફળ થાય એ ભરતજીના હાથમાં છે। આમ ઇન્દ્ર જેવા સત્તાધીશે પણ સ્વીકાર કરી લીધો કે ભરતજી સિવાય હવે આ કામ પાર પડે એમ છે નહીં, અને ભરતજી જે નિર્ણય લેશે એ પ્રમાણે જ આપણું કાર્ય ક્યાં તો બગડશે અને ક્યાં તો આપણું કામ થઈ જશે। અને એટલે કે ભરત કાજ સબ કાજ, ભરત હાથ સબ કાજ અકાજ। બધું બધી જ આખી બાજી જીતવી કે હારવી એ ભરતજીના હાથમાં છે। આખું જગત પણ જીતવા માટે એક ભગવત ભક્ત બસ છે, એ જ જીતાડી પણ શકે છે સૌને। અને એટલે ઇન્દ્રને હાર દેખાય છે એમાં, કારણ કે પોતાનો સ્વાર્થ છે। ભગવત ભક્ત ક્યારે કશું ખોટું નથી કરતો, એનામાં ભગવદ ભક્તિ દ્વારા સર્વના કલ્યાણના જ વિચારો હોય છે। તો એ ભરતજીને માટે ઇન્દ્ર એમ બોલતો હોય, મારું અકાજ ભરત હાથ, એમ નથી એને હકારાત્મક નથી જોતો કે ભરતજી દ્વારા મારું કામ સારું થશે બગડશે નહીં જ, પણ આ તો કે છે મારું બગડે તોય ભરતજીના હાથમાં અને કામ થઈ જાય તો ભરતજીના હાથમાં, શંકાસ્પદ છે। એટલે ભગવાને ગીતામાં કહ્યું, સંશયાત્મા વિનશ્યતિ, જે પોતાના નિર્ણય ઉપર દ્રઢ રહેતો નથી ને એનો નાશ થાય છે, એનો પરાજય થાય છે। તો અહિયાં આટલી વાત કર્યા પછી બધા જ શાંત થયા છે, ને તે વખતે જનકજી એકલા જ ગયે, જનક રઘુનાથ સમીપ। ભગવાનની સમીપ કોણ જઈ શકે, જે જ્ઞાની હોય તે, ભગવદ ભક્ત હોય તે। તો જનકજી પાસે તો જ્ઞાન છે, જનક વિદેહી છે, એટલે આ બધા આખા સમાજની વચ્ચેથી એકલા જનક મહારાજ ભગવાનની સમીપમાં પહોંચી શક્યા। પોતાની સાચી સમજણથી, જ્ઞાન એટલે સાચી સમજણ, અતિ પંડિતાઈ નહીં, પણ જીવનમાં સાચી સમજ હોય એ ભગવાનની સમીપમાં જલ્દીમાં જલ્દી પહોંચી જઈ શકે છે। એટલે તુલસીજીએ અહીંયા ખાસ નોંધ્યું કે આટલા બધા હતા, આટલી બધી ચર્ચાઓ થઈ, આટલા બધાની પાસે આ સમસ્યાનો ઉકેલ માટે પહોંચી, પણ ક્યાંય એનો નિર્ણય ન મળ્યો, એટલે જનક મહારાજ સ્વયં ભગવાનની સમીપ પહોંચ્યા। અને બસ ભગવાને પણ રવિ કુલ દીપ કહ્યું, સૂર્યવંશના દીપક એટલે સૂર્ય સ્વયં, જેની પાસે પ્રકાશ છે, ભગવાન સ્વયં પ્રકાશ છે, જ્ઞાન પણ પ્રકાશ છે, એટલે જ્ઞાન સ્વયં પ્રકાશના સુધી પહોંચ્યું. અને જનક મહારાજના જ્ઞાનના પ્રકાશને આવકાર્યો, સન્માને બધી જ રીતે ભગવાને જનકજીને સત્કાર આપીને, કારણ કે ભગવાન તો દરેકને સમજે છે, જાણે છે. રઘુકુલ દીપ કહ્યું, જેની પાસે સૂઝ છે, સમજણ શક્તિ છે, એ જ પ્રકાશ આપી શકે અને એ જ દીવો બની શકે. તો સૂર્યકુલના સૂર્યવંશના પ્રકાશક રૂપ ભગવાને જ્ઞાનના પ્રકાશ એવા જનક મહારાજનો આદર સત્કાર કરીને બોલાવી લીધા.
સમય સમાજ ધર્મ અવિરોધા,
અત્યારે સમય કેવો છે આ સમસ્યાને માટે ચિત્રકૂટનો સમય, સમાજ ધર્મ અને બધામાં કોઈ વિરોધ ના હોય. માણસને સમયની યોગ્યતા ને મોકળાશ મળે. આ સમય એક એવું તત્વ છે કે એ જો કદાચ એનો સાથ ના આપે ને તો માણસ કશું ન કરી શકે. ભલે મન સાથ આપે, શરીર સાથ આપે, પણ સમય સાથ ના આપે તો ત્રણેયની ત્રિપુટી છે. સમય સારો હોય, શરીર સારું હોય, પણ મન સાથ ના આપે તો. સમય અને મને બરાબર હોય પણ શરીર માદું હોય તો ત્રણેયની આવશ્યકતા હોય છે. અને ત્રણેય સાનુકૂળ હોય ને તો જ કાર્યમાં સફળતા પ્રાપ્ત થાય. સમય, શરીર અને મન, આ ત્રણેય. તો અહીંયા આગળી તુલસીજીએ કહ્યું કે સમય, સમાજ, ધર્મ આ બધાની અંદર સરળતા હોય, કોઈ પણ એવી પરિસ્થિતિ વચ્ચે આડે આવનારી ન હોય કે એમાં કંઈક વિરોધ અડચણ પડે. પણ આખો સમાજ ને બધા જ ધર્મ પણ સાનુકૂળ હોય, સમાજ અને સમાજના લોકો પણ સાનુકૂળ હોય અને સમય સાનુકૂળ હોય, એમાં કોઈ પણ પ્રકારનો સહેજ પણ અવરોધ ન હોય તો કેટલી સરળતા મળે. પણ અહીંયા ગાડી તો સૌ સમસ્યાની વચ્ચે બેઠા છે અને સમસ્યાની અંદર બધા જ ઘેરાયેલા છે. સમય સાનુકૂળ નથી, સમાજ દુઃખી છે, ધર્મ પણ ગૂંચમાં પડ્યો છે, એટલે આનો નિકાલ કોણ લાવે? તો કે ભગવાન એક જ એવા છે કે એમને કોઈ પ્રકારનો અવરોધ નડતો નથી, અવિરોધ. અને એને માટે કહ્યું બોલે તબ રઘુવંશ અવિરોધ. બસ આવા ભગવાન જેને કોઈ પણ પ્રકારની અડચણ આડે આવતી જ નથી, એવા ભગવાને તબ રઘુવંશ પુરોધા કહ્યું છે. પુરોહિત, વંશના પુરોહિત પણ સાથે આવ્યા અને એમણે કંઈક ભગવાનની આગળ રજૂઆત કરવાની શરૂઆત કરી. રજૂઆત કરી જનક ભરત
સંવાદ સુનાવ્યો.
જનકજી અને ભરતજી વચ્ચેની જે કઈ વાતો થઈ હતી એ બધી વાતો વશિષ્ઠજી મહારાજે ભગવાન રામને, રઘુવંશના કુલદીપને કઈ સંભળાવી. અને ભરતજીનું જે કેવું છે સમજણ પૂર્વકનું, એ પણ કઈ સંભળાવ્યું કે ભરતજી એ આ પ્રમાણે પોતાની અનુમતિ વ્યક્ત કરી છે. એટલે કેટલો સરસ ભાવ આપ્યો છે, ભરત કહા ઉતી, ભરતજીએ જે કઈ કહ્યું તે પણ કઈ સંભળાવ્યું ભગવાનને. એટલે ભરતજી તો ભગવાનની મરજી હોય એ પ્રમાણે છે, મારે કામ કરવાનું છે. એટલે આ સરળતા વશિષ્ઠ મહારાજે ભગવાનને કરી આપી, કારણ કે ભગવાન તો ભક્તનું મન તોડવા જરાય રાજી નથી. ભરતજી એમ કે ચાલો ઉઠો એટલે તૈયાર, ભરતજીની સાથે એક ભક્તની સાથે અયોધ્યા પાછા જવાનું છે. આ ઘૂંચ હતી ભગવાનને. ભગવાન ભક્તના મનને તોડી શકે નહીં, ભાંગી શકે નહીં. અને એટલે એક જે અવરોધ હતો એ અવરોધ જનકજીની હાજરીમાં, સૌની હાજરીમાં વશિષ્ઠ મહારાજે ભગવાનને કઈ સંભળાવ્યો કે ભરતજીનું મંતવ્ય આ છે, કહા આવતી, એમનું કહેવું આવું છે, ભરતજીનું કહેવું આ પ્રમાણે છે. તાત
રામ જસ આય સુધી,
એટલે ભરતજીએ આટલું જ કહ્યું છે કે ભગવાન આપ જે અનુમતિ આપશો, આપની જે સંમતિ હશે, આપ જે કઈ કહેશો, આજ્ઞા આપશો, એ પ્રમાણે જ કરીશ, એવો મારો મત છે. એટલે સ્વાભાવિક છે કે ભગવાનની મરજી વિરુદ્ધ કોઈ કશું જ કરી શકતો નથી. રામ કરે ચાહે સોઈ હોઈ, કરે અન્યથા અસ નહીં કોઈ. અને ભગવાનની આગળ ભરતજી તો કે છે હું તો સેવક છું, ચાકર છું, એમનો સેવકની અંદર નાનો બાળક છું, એમની આજ્ઞાનું અનુસરણ મારે કરવાનું હોય એટલે મારા કોઈ પણ વિચારને હું ભગવાન ઉપર થોપી દઉં નહીં, હું થોપી શકું જ નહીં. ભગવાનને વિવશ કરવા સો સેવક કઈ લાજ લજાઈ, પોતાના સ્વામીને, પોતાના ભગવાનને, ગુરુને સંકોચમાં નાખી અને કામ કઢાવે ને તો સો સેવક લખી લાજ લજાઈ. શરમાવું જોઈએ એને કે વિવશ કરી, વધારે પડતા માનસિક દબાણમાં નાખી અને પોતાનું કામ કઢાવી લેવું, એ સેવકનો ધર્મ નથી, એમ ભરતજી આગળ સ્પષ્ટ કહી ગયા છે. અને એટલે અહીંયા ગાડી વશિષ્ઠ મહારાજ બહુ સ્પષ્ટ રીતે ભગવાનની આગળ રજૂઆત કરી દીધી કે પ્રભુ તાત, હે તાત, ભરતજીનું કહેવું એમ છે કે રામ જે પ્રકારની આજ્ઞા પોતાની ઈચ્છા મુજબ આપશે તે મુજબ હું કરીશ, એમ પોતાનો મત વ્યક્ત કરી દીધો, ભગવાનને મુક્ત કર્યા. ભક્તએ, ભરતજીએ ભગવાનને બંધનમાંથી મુક્ત કરી દીધા. ખાસ નિર્ણય લેવા માટે જે કઈ પરિસ્થિતિ જોઈએ એ પરિસ્થિતિ સાનુકૂળ થઈ ગઈ, સમય, સમાજ, ધર્મ વિરોધ વગરની થઈ ગઈ.